પરંતુ પ્રગટ પ્રમાણમાં, પ્રગટ પ્રમાણ એટલે પ્રત્યક્ષ રૂપમાં ન હોય, બાકી ભગવાન મૂર્તિ સ્વરૂપે પ્રગટ જ છે પણ પ્રત્યક્ષ સ્વરૂપમાં ન દેખાતા હોય. આ માઇક આંખે કરીને દર્શન શક્ય ન, આવી ઘટના ઘટે ત્યારે કેમ સેવા કરવી? તો ભક્તજનો ભગવાન અને ભગવાનના સંતની મોટા મોટી સેવા કઈ ખબર છે? એના વચનમાં રહેવું એ જ મોટા મોટી સેવા છે. ભગવાને બાંધેલી જે મર્યાદા એ પ્રમાણે રહેવું એ મોટા મોટી સેવા છે. અને ભગવાનની મર્યાદા, ભગવાનની આજ્ઞા આપણને સીધી સીધી ન સમજાતી હોય ત્યારે ભગવાનના સાધુ એ સમજાવે અને આપણને હા પડે અને એ પ્રમાણે જે રહીએ એ ભગવાનના સંતની મોટા મોટી સેવા છે. બાકી એને જરૂર પડે અને એને વસ્ત્ર આપવું, અનાદિકથી સેવા, એ બધી સેવા તો ખરી જ, પણ મોટા મોટી સેવા એના વચનમાં રહેવું તે છે. મહારાજ કેના વચનમાં રહેવા માંડે, ભગવાનના વચનમાં રહેવા માંડે, ભગવાનના સાધુ કેમ જ્યારે રહેવા માંડે ત્યારે મહારાજ કે ઓટોમેટિક જીવની અંદર બળ મળે આવવા અને એનો જીવ એટલો બળિયો થઈ જાય કે પછી એને ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં. માટે જીવને બળ પામવા નર્થે ભગવાનને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી. અને વળી અમે અમારા અંતરની વાર્તા કરીએ છીએ. જ્યારે અમે 69 સાલમાં માંદા થયા હતા ત્યારે કૈલાસને વૈકુંઠ દેખ્યામાં આવ્યા ને નંદીશ્વરની અસવારી ને ગરુડની અસવારી પણ અમે કરી એમ અમારા દીઠામાં આવ્યું, પણ તે સામર્થ્યમાં અમને કાંઈ સારું લાગ્યું નહીં. પછી તો અમે કેવળ સત્તારૂપે રહેવા માંડ્યું ત્યારે સર્વે ઉપાધિ શાંત થઈ ગઈ. મહારાજ કે અમે 69 કાળમાં માંદા થયા હતા અને સમાધિની અંદર નંદીશ્વર ઉપર અસવારી કરી કૈલાસ લોકમાં ગયા, વૈકુંઠ લોકમાં ગયા, પણ એમાં અમને કાંઈ સારું દેખાણું નહીં. મહારાજે ઈશારો પોતાની ઉપાસનાનો કરી દીધો કે મારા સિવાય કાંઈ પણ સારું નથી, સમજાય? મારામાં જે સુખ છે ને મારા ધામમાં જે સુખ છે એવું સુખ બીજે ક્યાંય નથી, મારે ઈશારો કરી દીધો. આ જ વાત મહારાજે અમદાવાદના 7માં લખી છે. આ જ વાત લખી, અમે 69 જ્યારે માંદા થયા અને પછી અમને સ્વપ્ન થયું, નંદીશ્વર આવ્યા, એના ઉપર બેસીને પછી અમે ગોલોકમાં ગયા, વૈકુંઠમાં ગયા, ગોલોકમાં ગયા, પછી ગરુડ આદિ પણ આગળ જઈ શક્યું નહીં. પછી તમે અમારી સામર્થ્ય કરીને શેખ અમારા ધામમાં ગયા. મહારાજ કે અમે એવું જોયું કે અનંત વૈકુંઠ, અનંત ગોલોક, એ આદિક બીજું જે કાંઈ છે એ અમારી પગના અંગૂઠે કરીને દબાવીએ તો અનંત કોટી બ્રહ્માંડો સહિત આ પૃથ્વી આદિ બધું ડોલવા માંડ્યું. અને એમે બહુ વિચાર્યું, તમારા સિવાય બીજો કોઈ ભગવાન દેખાણો નહીં, સર્વત્ર જગ્યાએ હું જ પુરુષોત્તમ છું, મારા સિવાય બીજું કાંઈ છે જ નહીં. આમ મહારાજે અમદાવાદના 7માં વાત કરી. અહીંયા પણ મહારાજ એવું બોલ્યા છે કે અમને કાંઈ એમાં સામર્થ્ય જેવું કાંઈ દેખાણું નહીં અને કાંઈ સારું લાગ્યું નહીં. એના કરતા મહારાજ કે અમને સત્તારૂપે રહેવું એ શ્રેષ્ઠ લાગ્યું. અને પછી અમે સત્તારૂપે રહેવા માંડ્યા એટલે બધી જગ્યાએથી ઉપાધિ તળી ગઈ, શાંતિ થઈ ગઈ. તો મહારાજ ઉપાધિ છે, પણ મહારાજ આપણને બતાવ્યું કે તમને આ લોકમાં કોઈ ઉપાધિ થાય તો બાહ્ય વૃત્તિને પડતી મૂકી અંતર્વૃત્તિ કરજો અને અમારા સ્વરૂપમાં તમે વૃત્તિ જોડી દેજો એટલે બધી ઉપાધિ શાંત ઓટોમેટિક થઈ જશે, એવું મહારાજ બતાવ્યું. પછી તેમાં પણ અમને એમ વિચાર થયો છે સત્તારૂપે રહેવું તેથી પણ ભગવાનને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે. માટે અમને એમ બીક લાગી છે રખે સત્તારૂપે રહીએ ને પાછો દેહ ન ધરાય, માટે દેહ ધરીને ભગવાનને ભગવાનના ભક્તની ભેળે રહીએ ને તેને અર્થે જે સેવા બની આવે એ જ અતિશય શ્રેષ્ઠ સાધન છે. મારે વળી સત્તારૂપને પાછી પાડે, બે વાર પાછા પાડ્યા આ વચનામૃતમાં. આગળ પણ સત્તારૂપ પહેલાં કીધું ને પછી પાછું પાડીને કીધું કે ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરવી એ તત્કાળ જીવને બળ પાડવા પામવાનું સાધન છે. અહીંયા ફરી વાર મારે એ જ વાત લાવ્યા કે સત્તારૂપે રહેવું એના કરતાં પણ ભગવાનના ભક્તની સેવા કરવી શ્રેષ્ઠ છે. મહારાજ કે સત્તારૂપે રહીએ અને રખે ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને ન રહી શકાય. સત્તારૂપે રહેવું તેથી પણ ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે. શું કામ શ્રેષ્ઠ છે? તો મહારાજ કે ભેગા રહી તો સેવા થાય. વનના મૃગલાની પેઠે મહારાજ કે એક ઉકાજો રહીએ તો ભગવાનને ભગવાનના ભક્તની સેવા બની આવે નહીં. અને ભક્તો મહારાજ તમે જોજો, બહુ વિચારશો તો ભગવાનને ભગવાનના ભક્તની સેવા જે કરવી એને બહુ જ મહત્તા આપી છે. પ્રથમનું 31મું વચન વાંચ્યું, એમાં બે ભક્ત બતાવ્યા છે. એક સંપૂર્ણ આત્મસત્તા રૂપે વર્તે છે, બીજો ભક્ત છે એ ભગવાનને ભગવાનની ભક્તની સેવા કરે છે ને ક્યારેક એને દુઃખી કંઈક બે કઠણ વચન પણ કહેવા જાય છે. મહારાજ કે કોણ શ્રેષ્ઠ છે? કોઈથી ઉત્તર જ્યારે ન થયો ત્યારે મહારાજ પોતે કર્યો. મહારાજ કે ભલે ભગવાનને ભગવાનના ભક્તની સાથે રહેતા ક્યારેક કોઈક સંતને ભક્તને કઠણ વચન કહેવાય જાય છે, તેમ છતાંય મહારાજ કે પ્રવૃત્તિ માર્ગવાળો શ્રેષ્ઠ છે, એ જ ભક્તિવાળો છે. કારણ કે એ ભલે એને બે શબ્દો કહેવાય જાય પણ એનાથી ભગવાનના સંતની ભક્તની સેવા થાય છે, ઓલાથી થતી નથી. મહારાજ કે અસમર્થ સરખો છે. કારણ કે ભગવાનના ભક્તની સેવા કર્યા સિવાય જીવનું વાસનાલિંગ જે દેહ છે એ તત્કાળ ટળે એમ નથી. મહારાજ અંત્યના 25મા વચનામૃતમાં કહે, ઉકા ખાચરને જેવું સેવાનું અંગ પડ્યું છે મહારાજ કે એવું જ્યારે સેવાનું અંગ પડી જાય ત્યારે ગમે તેવી વાસના હોય તો મહારાજ કે બળીને ખાખ થઈ જાય. અહીંયા પણ મહારાજ સેવાનું જ પ્રધાનપણું બતાવે છે. મહારાજ કે સત્તારૂપે જો રહીએ તો ભગવાનને ભગવાનના ભક્તનો સંગ છૂટી જાય. એટલે મહારાજ વળી ટન માર્યો, મહારાજ કે સત્તારૂપે રહેવું એના કરતા ભગવાનના ભક્તની ભેળું દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે. માટે અમને એમ બીક લાગી જે રખે સત્તારૂપે રહીએ ને પાછા દેહ ન ધરાય. માને મહારાજ એવું કહેવા માંગે છે, અમારા મનમાં બીક લાગી કે સત્તારૂપે રહેશું, હાવ અંતરદૃષ્ટિ કરીને રહેશું તો ભગવાનના ભક્તની ભેળું નહીં રહેવાય, એની સેવા નહીં બને આવે. અહીંયા મહારાજ એક મુક્ત ભાવથી ભક્ત ભાવથી બોલે છે ને આપણને બતાવે છે કે તમે આત્મસત્તા રૂપે રહેવા કરતાંય પણ મારા સંતો અને ભક્તોની મધ્યે રહેજો, એ શ્રેષ્ઠ છે. બાકી એને શું આત્મસત્તા રૂપે રહેવું અને એને શું સેવા કરવાની કહો. પણ આપણને શીખડાવે છે કે તમે આત્મસત્તા રૂપે રહેવા કરતાંય પણ સંતો અને ભક્તોની મધ્યે રહેજો. આત્મસત્તા રૂપે રહેવાથી જે કાર્ય બની આવશે એના કરતાં શ્રેષ્ઠ કાર્ય તમે સંતો ભક્તોની મધ્યે રહેશો તો થઈ જશે. એટલે જો આપણા સંપ્રદાયમાંથી અષ્ટાંગ યોગને હાવ ઉખેડી નાખ્યો, હાવ કાઢી નાખ્યો, મારે બિલકુલ મહત્તા ન આપી. વાંચો પ્રથમનું 25મું. મહારાજ કે પ્રાણના નિરોધ કરતા ચિત્તનો નિરોધ અમને શ્રેષ્ઠ લાગ્યો. પ્રાણના નિરોધમાં અષ્ટાંગ યોગ સિદ્ધ કરવાનો આવે, એ વર્ષો સુધી સિદ્ધ કરે ને ત્યારે સિદ્ધ થાય અને સિદ્ધ થયા પછી એને ભગવાનમાં જોડવાનો આવે. તે માનો 50 વર્ષ સુધી સિદ્ધ કરવાનો દાખલો કરીને સિદ્ધ ન થયો, દેહ પડી ગયો તો પછી ભગવાન સાથે જોડાણ તો થયું નથી, ભગવાનના સંતો ભક્તોનો મહિમા તો સમજાણો નથી, તો એને અધોગતિ થાય. એના કરતાં ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ કરવો મહારાજ કે શ્રેષ્ઠ છે. ભગવાનને ભગવાનના સંતો ભક્તોની સાથે રહેતા રહેતા એની સેવા કરતાં કરતાં બની આવે એટલું ભગવાનમાં હેત કરવું એ શ્રેષ્ઠ છે. એમ કરતાં સંપૂર્ણ માનો નિર્વાસનિક ન થયો અને દેહ પડી ગયો તોય પણ એની અધોગતિ નહીં થાય, યોગ ભ્રષ્ટ આત્મા થશે, બીજે જન્મે કરીને ભગવાનને પામી જશે. એટલે માટે મહારાજ અહીંયા એમ કહે છે કે આત્મસત્તા રૂપે રહેવું એના કરતાંય ભગવાનના ભક્તની મધ્ય રહીને સેવા કરવી શ્રેષ્ઠ છે. કારણ કે આત્મસત્તા રૂપે રહેતા ફરીવાર ભગવાનના ભક્તની મધ્યે દેહ ધારણ કરવાનો મોકો ન મળે તો ફરીવાર જન્મ ધારણ કરવો છે. પણ મહારાજ એ કહેવા માગે છે કે આત્મસત્તા રૂપે જ ખાલી જે રહે છે, જેને પરમાત્માની સાથે સીધો સંબંધ નથી થયો, એ દેહને મૂકશે ત્યારે અમારા ધામની અંદર અમારી સેવામાં રહી શકશે અને મહારાજ કે ચતુર્ધા મુક્તિની પ્રાપ્તિ થાય પણ અમારી સેવા જો ન હોય તો એ નકામું છે ને કોઈ ઈચ્છે તે સકામ ભગત છે. એટલે મહારાજ એવું કહેવા માંગે છે કે આ લોકની અંદર જેને અમારો મહિમા નથી સમજાણો, અમારા સંતો ભક્તોનો મહિમા નથી સમજાણો, દેહને મૂક્યા પછી અમારી સેવામાં કેમ રહી શકશે? નહીં જ રહી શકે. અમારી સેવામાં તો એ જ રહી શકશે. આ લોકમાં અમારી અમારા સંતો અને ભક્તોની સેવા કરી અને નિર્વાસનિક થયો હશે, અમને જેણે રાજી કર્યા હશે, એ જ આ લોકને મૂક્યા પછી અમારી સેવામાં રહી શકશે, બીજો રહી શકશે નહીં. અહીંયા મહારાજે આત્મસત્તાનો નિષેધ કરે છે. એ મહદઅંશે પરમાત્માની ઉપાસના વર્જિત, પરમાત્માની ઉપાસનાનો ત્યાગ કરી અને કેવળ આત્મરૂપે વર્તવા માટે જે દાખલો કરી રહ્યા છે એનો મહદઅંશે નિષેધ મહારાજ કરી રહ્યા છે. માટે દેહ ધરીને ભગવાનને ભગવાનના ભક્તની બેળે રહીએ ને તેને અર્થે જે સેવા બની આવે એ જ અતિશય શ્રેષ્ઠ સાધન છે. અને જ્યારે જીવને અંત સમો આવે છે ત્યારે અનંત જાતની આધી અને વ્યાધિ પ્રગટ થાય છે. આધીની વ્યાધિ, મનના અનેકવિધ દુઃખો ઉત્પન્ન થાય છે, દેહના પણ અનેકવિધ દુઃખો ઉત્પન્ન થાય છે. પછી ભગવાન કે ભગવાનના સંતનું જ્યારે દર્શન થાય છે ત્યારે સર્વે દુઃખનો નાશ થઈ જાય છે. કેવળ આત્મસત્તા રૂપે રહેતો હોય, ભગવાન સાથે જોડાણ નથી, ભગવાનના સંતો ભક્તો સાથે પણ જોડાણ નથી. ભલે ગમે એટલો આત્મસત્તા રૂપે રહેતો હોય, અંત સમય તો દુઃખ જે આવવું નહીં આવવાનું, ત્યારે દુઃખ તો ક્યાંને મુકાવે કોણ? મહારાજ કહે એના કરતાં મારા સંતો ભક્તોની સેવાની મધ્ય રહ્યો હશે તો અંત સમયની સ્મૃતિ બની આવશે, અને સ્મૃતિ બની આવશે એટલે દર્શન થશે, અને દર્શન થતાની સાથે દુઃખ બધાય ટળી જશે. એવો ભગવાનનો અને ભગવાનના ભક્તનો મહિમા મોટો છે. અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે. કેટલો મહિમા કીધો! ભગવાનના જે ભક્ત છે એની વિશે માયિક ભાવ પરઠવો જ નહીં તો દિવ્ય છે, બ્રહ્મની જ મૂર્તિઓ. પણ ભક્તો, એટલું અનુસંધાન રાખો, મહારાજ બ્રહ્મની જ મૂર્તિઓ છે, મારા ભક્ત આટલો બધો જ્યારે મહિમા કહેતા હોય ત્યારે, ભલે મહિમા બધાનો સમજવો, પણ મહારાજ જે કહી રહ્યા છે એને માટે જ મારા શબ્દ વાપરી શકતા હોય ને વાપરતા હોય કે દેહને મૂકીને જે મહારાજને પામવાનો છે, એવા જે સંતોને એવા જે ભક્તો એને માટે જ મહારાજ બ્રહ્મની જ મૂર્તિઓ છે એવો શબ્દ વાપરે. માને કે મહારાજ એમ કહે છે કે આ મારા સંતો કે આ મારા ભક્તો જે મારા સિવાય જેને બીજું તાન નથી મને જ પામવા માટે મંડ્યા છે, એ હવે દેહની અંદર ભલે રહ્યા પણ હવે દેહરૂપ છે જ નહીં, એ આત્મા રૂપ બની ચૂક્યા છે. આજ નહીં તો કાલ દેહને મૂક્યા પછી મને પામવાના છે ને બ્રહ્મની મૂર્તિ થવાના છે. માટે એની વિશે તમારે બ્રહ્મની જ મૂર્તિની ભાવના અત્યારથી કેળવી લેવી. જેવી રીતે હોશિયાર કોઈ વિદ્યાર્થી હોય અને મેડિકલ કોલેજની અંદર એણે એડમિશન લઈ લીધું હોય, હજી એકાદ મહિનો થયો હોય, હજી એને ઇન્જેક્શન મારતા આવડતું ન હોય, સમજાય, કઈ ટેબ્લેટ્સ કોને આપી ખબર ન હોય, પરંતુ મેડિકલ કોલેજને એડમિશન લઈ લીધા પછી એને લોકો ડૉક્ટર શબ્દથી સંબોધવા માંડે. કોઈ મહેમાન આવે ને તો હું કે આ અમારો ડૉક્ટર છે, તે ડૉક્ટર થઈ ચૂક્યો છે પણ હવે થવાનો જ છે, સમજાય, થવાનો જ છે. એટલા માટે એને ડોક્ટર શબ્દથી સંબોધવામાં આવે તો ખોટું નથી. એમ ખરેખર આ ભગવાનના સંતોનો ભક્તો છે, દેહને મૂક્યા પછી ચૈતન્યની મૂર્તિ થવાની જ છે. પ્રથમના 37માં મહારાજ કીધું એમ ચૈતન્યની મૂર્તિ થવાની જ છે, બ્રહ્મની મૂર્તિ થવાની જ છે. માટે અત્યારથી જ મહારાજ કેની વિશે બ્રહ્મપણાની ભાવના કેળવે તો જેથી કરીને ખૂબ જ દિવ્ય ભાવ વર્તે, એની સેવા કરવાનો લગાવે અને લાગે, એવો મહારાજનો કહેવાનો મતલબ છે. પણ એક ને એક વર્ષમાં ત્રણ ત્રણ વર્ષ ગોથા ખાતો હોય હે, એને કઈ ડોક્ટર શબ્દથી સંબોધાય નહીં, અને એને કોઈ ડોક્ટર કહે ને તો ઉલટાની શરમ આવે, શરમ આવે કે ન આવે, એમ મહારાજની સંપૂર્ણ આજ્ઞા લૂપી નાખતો હોય, કોઈ આજ્ઞા સાથે કોઈ નિસ્બતતા ન હોય, એ ત્યાગી હોય યા તો ગૃહી હોય, ભગવાનના ભક્તો સમજે. માનો ગૃહસ્થ હોય, દારૂપાન, માંસ ભક્ષણ, વિભિચાર જેવી ક્રિયા સુધી પહોંચી જતો હોય, સાધુ હોય, એ અષ્ટ પ્રકાર બ્રહ્મચર્ય પાલનની મારીની આજ્ઞા એક પ્રકારનું પાળતો ન હોય, બૈરાની સાથે બોલવું, એની વાતો કરવી, એની વાતો સાંભળવી અને જોવી વગેરે ક્રિયા કરતો હોય, અને ધન પોતાનું કરીને રાખતો હોય, ગણતો હોય, અનેક મિલકત પોતાની કંઈ રાખી લીધી હોય અને દેહના સંબંધી આરે જે સંબંધ રાખતો હોય, મહારાજ કીધું પ્રમાણ નિસ્વાદી વર્તમાન પાળતો ન હોય, આદિક વર્તમાન લોપતો હોય, એ પંચવર્તમાન લોપનાર હરિભગત કે પંચવર્તમાન લોપનાર સાધુ એને માટે બ્રહ્મની મૂર્તિ જ છે એવો શબ્દ મહારાજ કોઈ દી વાપરે નહીં. જે ખુદ એમ કહેતા એ તો ગધેડા કૂતરા જેવો છે, લબાડ છે. મધ્યના 47માં આવા શબ્દો મહારાજે વાપરતા હોય, પછી બીજી બાજુ વાપરે કે આ બ્રહ્મની જ મૂર્તિ છે વાપરે. પ્રથમના 37માં મહારાજ શબ્દો વાપરી તો ખડ ખાય છે એવા શબ્દ ખુદ મહારાજ બોલતા હોય, ઈ પાછા બ્રહ્મની મૂર્તિ છે એવા શબ્દ વાપરે. માટે સમજી રાખવું કે પરમાત્માની પંચવર્તમાન યુક્ત જે આજ્ઞાનું પાલનનો કરનારો હોય, એ સંત હોય કે ભક્ત હોય, બ્રહ્મની જ મૂર્તિ છે. એની વિશે ક્યારે દેહભાવ રાખવો એવો મહારાજનો કહેવાનો મતલબ છે. નત્ર આમનો સમજીને તો બહુ મોટો ગોટાળો થાય. શું ગોટાળો થાય? જેમ ઠીક પડે એમ વર્તે. અને પછી એને તમે બે શબ્દ કહો ને તો કે તને કાંઈ મહિમા છે કે નહીં? મહારાજ કીધું બ્રહ્મની જ મૂર્તિ છે, અમે ભલે ગમે તે કરીએ. એમ મહારાજ એવી કાંઈ બ્રહ્મની મૂર્તિ કહેવા માગતા નથી. અને મહારાજ છે ને, બહુ વિચારજો ભક્તો, મહારાજ સરળે બહુ હતા, મહારાજ કડકે બહુ હતા. મહારાજ સરળે બહુ હતા અને મહારાજ કડકે બહુ હતા. જરાક ફેર પડે ને, જરાક મહારાજ ચલાવી ન લેતા. કેટલો ફરક ન ચલાવી લેતા તમને ખબર છે? આધારાનંદ સ્વામીના ગ્રંથમાં એક વાત લખી કે એકવાર મહારાજ સુરતથી વડતાલ બાજુ આવતા હતા, એમાં ભરૂચની બાજુ મહારાજ પ્રસાર થયા. કેટલાક બધા સંતો હતા અને હરિભક્તો હતા. મહારાજ ચાલે, એની આજુબાજુ સંતો ચાલે, એની પાછળ બધા હરિભક્તો ચાલે, એવી રીતે બધા ચાલ્યા જતા. એમાં બે ત્રણ સાધુ મહારાજની મર્યાદા મૂકી અને સંતોની મર્યાદા મૂકી અને આગળ થઈ ગયા. કેટલો મહારાજે ખટકો રખાયો, જરાક આગળ થઈ ગયા, મહારાજ ઊભા રહી ગયા. ઊભા રહીને મહારાજ કહે, આ અબુધ જેવા અવિવેકી કોના સાધુ છે? કે મહારાજ આવું બોલે, આ અવિવેકી અને અબુધ આ કોના સાધુ છે? કે આના ગુરુ આનું કઈ ઘડતર કર્યું છે કે નહીં? મુક્તાનંદ સમય હાથ જોડ્યા, મહારાજ એ મારા સાધુ છે. કે મહારાજ કે સ્વામી તમારા સાધુ? મહારાજ ભૂલ થઈ ગઈ અને સાધુને પાછા બોલાવ્યા. મહારાજ ઠપકો આપ્યો. મહારાજ કે મર્યાદાનો ભંગ કરવો હોય ને તો આ સત્સંગમાં રહેવાની કાંઈ જરૂરિયાત નથી. કેટલો ભંગ હતો? ખાલી મહારાજથી જરાક આગળ ગયા હતા. આમ આધારણ સ્વામીના ગ્રંથમાં લખ્યું છે. કહો કેટલા કડક હશે મહારાજ? હવે આટલી મર્યાદાનો જે ભંગ ન થવા દે, આટલી મર્યાદાનો જે ભંગ ન થવા દે, એ જડે ચોક વર્તમાન લોપાતા હોય તો એમ કે બ્રહ્મની મૂર્તિ છે. વાતમાં શું માલ છે? મહારાજ તો એને બ્રહ્મની મૂર્તિ કહી રહ્યા છે કે જે દેહને મૂકીને મહારાજને જ પામવાના છે અને છતે દેહે મહારાજની સાથે છે, માને મહારાજને અખંડ સંભાળી રહ્યા છે એવા જે ભગવાનના સંતો ભક્તો, એને માટે મહારાજ બ્રહ્મની જ મૂર્તિ છે એવા શબ્દ વાપરે. બાકી તો મહારાજ બીજા માટે વાપરે જ નહીં. અને ભક્તો આ વાત આમ ન સમજાણી, સમજાય? અને ગમે એને ગમે એવી ઉપમાં આપવા માંડે એટલે તો આ સ્થિતિ સર્જાણી સંપ્રદાયની. હે, આજે ઢીલું પડાઈ ગયું કારણ હો? ગમે એમ વર્તે તો આપણે વખાણ ચાલુ જ રાખ્યા. એમ થોડું ઘણું દાન કરે ને, એમાં 5-10 હજાર પાઉન્ડનું દાન કરીને સભામાં આવ્યો હોય અને પોતાને ખબર હોય કે આને કોઈ દી બોટલ પીધાવીને હાલતું નથી, તોય ઉપમા આપે આ તો અમારો દાદો છે દાદો. અરે પણ જરાક તો વિચારો. એમ દારૂ પીને આવ્યો ને ભેગી બોટલ બોલી બેંકમાં હતી ને છે, બે ગારે એમાં હતી ને એક જ લાવ્યો છે અને તોય દાદો. સંપ્રદાયની સ્થિતિ શું સજાય? ભગવાનના સંતો ભક્તોનો મહિમા હોવો જોઈએ, જરૂર હોવો જોઈએ, કેમ ન હોય? પ્રગટ પુરુષોત્તમ નારાયણના સંતો અને ભક્તોનો મહિમા હોય તો કોનો હોય? કોનો હોય કહો? પણ મહિમાનો મતલબ એવો નથી જેને ઠીક પડે ને આપણે લબેડા લગાડી દઈએ. એમ ઠીક પડે એની સાથે જેનો હકીકત મહિમા છે એનો સમજવો, નતર ભક્તો કેવી દિશા થાય ખબર? હકીકત જેનો મહિમા એનો ન સમજાય અને જેનો લાગટ સમજવા માંડે અને પછી એવાનો મહિમા સમજાય એનું પરિણામ આવે જ, અને પછી સાચાનો મહિમા પણ સમજાય નહીં, પછી મનમાં એમ થાય બધું આમ જ હોય. એમ ખોટાને અવલંબને કરીને પછી સાચાનો મહિમા પણ ફૂટી જાય. માટે મહારાજ જે મહિમાની વાત બતાવે છે એ સાચાનો જ મહિમા કહે છે. પંચવર્તમાન યુક્ત સંતો અને હરિભક્તોનો જ મહારાજ મહિમા કહે છે, એને જ મહારાજ બ્રહ્મની મૂર્તિ કહે છે, લાગટ કહેતા નથી. આ વાતને ભગવાનના ભક્તો સાફ સાફ સમજે, નતર બહુ ઉપાયથી થાય સમજાય. અને ભક્તો ગમે એવો ગ્લેબ ચડાવ્યો હોય પણ ખોટી વસ્તુ, પિત્તળનો હાર હોય ઉપર સોનાનો ગ્લેબ ચડાવ્યો હોય, રૂપાળો લાગ્યો હોય અને પછી ખરીદી લે, બે ચાર મહિને ગ્લેબ જતો રહે ત્યારે ખબર પડે આ તો પિત્તળ છે, પછી સાચો હાર ખરીદતા પણ ડર લાગે સમજાય, ડર લાગે, રખે ના પિત્તળ છે, રખે ના પિત્તળ છે. એમ ઘણી ફેરી બહુ અનુભવની સાથે કહું છું, કેટલાક હરિભક્તો બિચારા જાણ્યા વિના ગમીને ભેળવાઈ ગયા, બધી રીતે ભેળવાઈ ગયા હોય, દાન આપવામાં ભેળવાઈ ગયા હોય, બીજતી સેવા કરવામાં ભેળવાઈ ગયા હોય, અને પછી સાચો અનુભવ જ્યારે થાય ને ત્યારે એવા પસ્તાય, એવા પસ્તાય. પછી સાચી જગ્યાએ એને કાંઈ સેવા કરીએ ને તો હાથ ફેરી વિચાર કરે, કરીએ કે ન કરીએ, કરીએ કે ન કરીએ, કરીએ કે ન કરીએ. બાકી મહારાજ જરાય નબળું ચલાવી લેતા નથી. તેમ વાંચો સત્સંગીઓ નારાયણ ગીતા દ્વિતીય પ્રકરણનો સાતમો અધ્યાય. મહારાજ કહે, મત સંપ્રદાય લિંગમ ચ વિભૃદો બહિ ઉત્તમમ. મહારાજ કે મારા સંપ્રદાયનો કહેવાતો હોય, બહારથી મારા તમામ ચિહ્નોને ધારણ કરતો હોય, એવમ ગ્રહસ્થની સાધુ થઈ ગયો હોય, પરંતુ તેમ છતાંય સ્ત્રી આદિ પ્રસક્તમ, સ્ત્રી આદિકની અંદર પ્રસક્ત રહેતો હોય તો મહારાજ કે પરિત્યાજ્ય સદૂરતઃ, એનો દૂરથી ત્યાગ કરજો. મહારાજના શબ્દ, એનો દૂરથી ત્યાગ કરજો. આમ બ્રહ્મની મૂર્તિ સમજવાની વાત ક્યાં રહી, એનો દૂરથી ત્યાગ કરી દેવો. મહારાજ ગ્રહસ્થ હોય તેમ છતાંય પોતાની નારી સિવાય અન્ય નારીની સાથે હેતનો કરનારો હોય, એ ભલે મારો આશ્રિત કહેવાતો હોય, મહારાજ કે દૂરથી ત્યાગ કરજો. મારો સાધુ હોય અને તેમ છતાં અષ્ટ પ્રકારે નારીનો ત્યાગ નો રાખતો હોય, ભલે મારો સાધુ કહેવાતો, એનો દૂરથી ત્યાગ કરજો. એ મહારાજના સ્વયંના શબ્દો છે. તો અહીંયા મહારાજ કેવી રીતે કહી શકે, બ્રહ્મની જ મૂર્તિ છે, બ્રહ્મની જ મૂર્તિ છે. પણ કોણ? મહારાજ કે મારી આજ્ઞા પાળનાર, મારી બાંધેલી પંચવર્તમાન રૂપી મર્યાદા અંદર રહેનાર, મહારાજ કે બ્રહ્મની જ મૂર્તિ છે. એને વિશે તો મનુષ્ય ભાવ લાવવો જ નહીં, મહારાજ કે મનુષ્ય માનવા જ નહીં. અને જેમ પોતાના દેહના કુટુંબી હોય છે ને તેને તેના હેતને અર્થે આપણે વઢીને કહીએ ને આપણને તે વઢીને કહે પણ અંતરમાં કોઈને આંટી પડતી નથી, તેમ ભગવાનના ભક્ત સંગાથે વર્ત્યું જોઈએ. મહારાજ કે આવા જે ભગવાનના સંતો ભક્તો છે એની સાથે આમ વર્તું, જેમ દેહના સંબંધી હોય ને ક્યારેક બે શબ્દો કોઈ આડાવળા કીધા હોય તોય પણ એકબીજાને ખોટું લાગી જતું નથી, હેત ટળતું નથી. એમ ભગવાનના સંત હોય, ભક્ત હોય, પોતાની ખોટ કંઈક હોય અને ખોટ પરત્વે આપણને બે શબ્દો કહે સહન કરવા, અને ભક્તો આથી ઉપર વાત ક્યારેક બની શકે આપણી અંદર ખોટ ન હોય, પણ ભગવાનના કોઈ ખરેખરા સંત હોય એને એમ લાગ્યું હોય, કોઈ ભક્તને લાગે કે આની અંદર ખોટ છે અને માનો આપણે વઢીને બે શબ્દો કહી નાખ્યા તો ઊંચા નીચા ન થઈ જવું, મારી અંદર ખોટ નથી ને ભૂલ નથી ને તોય કહે છે, એમ માનું કે એને સમજાણું છે એટલે કીધું હશે, પણ એ તો ભગવાનના ખરેખરા સાધુ છે. અથવા તો ભવિષ્યમાં આવી મારી કંઈ ભૂલ થવાની હશે તો અત્યારથી મને સાવધાન કરી દીધો, આવી ભાવના રાખી, પણ એની સાથે વઢવેડ કરવી નહીં, આંટી પડવા દેવી નહીં. અને જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંગાથી આંટી પડી જાય છે તે તો અમને દીઠો પણ ગમતો નથી, જુઓ મહારાજ કે ન ગમે, ને તે ઉપરથી રીસ પણ કોઈ દિવસ ઉતરતી નથી. અને આ સંસારમાં પંચમા પાપના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાય પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો કોઈ દિવસ છૂટકો થતો નથી. મહારાજ કે પંચમા પાપે યુક્ત હોય એનો કોઈ દાડો છૂટકો થાય પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરનારાનો કોઈ દાડો છૂટકો થતો નથી. ત્યાં પણ આવા સંતો હરિભક્તો સમજવા, નહીં તો દ્રોહ ન કરો કરીને તો ભૂકા કાઢી નાખ્યા. મહારાજ કીધું પ્રથમના 53માં, મહારાજ કે પંચવર્તમાને યુક્ત જે સંત હોય કે ભક્ત હોય એનો અવગુણ લેવો નહીં, પણ પંચવર્તમાન રૂપી મર્યાદાનો જો ભંગ કરતો હોય તો અવગુણ લેવામાં કોઈ દોષ નથી. અવગુણ લેવા માને એને બે શબ્દ કહેવામાં કાંઈ વાંધો નથી, એને પાછો વાળવામાં કાંઈ દોષ નથી. બાકી મહારાજ કે પંચવર્તમાન યુક્ત જે સંતો છે એક ભક્તો છે એનો જો દ્રોહ કરે તો મહારાજ કે કોઈ કાળેનો છૂટક્યો ન થાય. જે વાત મહારાજ અંત્યના 12મા વચનામૃતમાં લિખી, અંત્યના 22મા પણ લખી, મારે કે કોટી ગૌ હત્યા કરી હોય, કોટી બ્રહ્મ હત્યા કરી હોય એનો કોઈ કાળે છૂટકો થાય મહારાજ કે ગુરુશ્રીનો સંગનો કરનાર એનો કોઈ કાળે છૂટકો થાય એનું પ્રાયચિત છે, પરંતુ ભગવાનના સંત કે ભગવાનના ભક્તના દ્રોહીનું કોઈ પ્રાયચિત જ નથી. પણ કેવા પંચવર્તમાને યુક્ત. માટે ભગવાનના ભક્તની જે સેવા કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી, ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરોબર કોઈ પાપ નથી. કારણ કે ઊંચા ઊંચા કોણ છે ખબર? ભગવાનના ભક્ત છે. સર્વથી શ્રેષ્ઠ સ્થાને મહારાજ બિરાજમાન છે, પછી નેક્સ્ટ સ્થાને એના સંતો ભક્તો છે, બધાથી પર છે. એટલે મહારાજ કે એની સેવા કરવી એવું મોટું કોઈ પુણ્ય નથી. અને મહારાજ કે એને દુભવવા, એનો ઓગુણ લેવો એની જેવો કોઈ દોષ નથી. અને તો હકીકત છે ને, ઊંચા ઊંચા સ્થાને જાય ને તો બધું આપણને દેખાય, સમજાય? દાખલા તરીકે ઊંચા ઊંચું વૃક્ષ હોય 100 ફૂટ ઊંચું, એના ઉપર ચડાવે ને તો અડધું ઇંગ્લેન્ડ દેખાય, પણ જરાક પગ છટકી ગયો ને હેઠા પડ્યા તો પછી બધું દેખાય. એમ મહારાજ કહે છે, લો એનો ગુણ લેવો મહારાજ, કે એની સાથે હેત કરવું, એની સેવા કરવી એવું કોઈ મોટું પુણ્ય નથી, ને એનો દ્રોહ કરવો એથી મોટું કોઈ પાપ નથી. માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન કર્મ વચને શુદ્ધ ભાવે કરીને સેવવા, જેના બળને અતિશય વૃદ્ધિ પમડે, એની વાત મહારાજ ફરીવાર લાવ્યા. એને ભગવાનના ખરેખરા સંત કે ખરેખરા ભક્ત એને મન કર્મ વચને કરીને શુદ્ધ ભાવે સેવવા, શુદ્ધ ભાવે સેવવા મારે શબ્દ મૂકી. એટલે શું? ઘણી ફેરી ભક્તજનો જેમ જગતમાં રાજકારણીઓ હોય, સમજાય, એ ઉપરથી હસે, ઉપરથી હેત દેખાડે, પણ માહી તો ક્યારે મોકો મળે ને ગોટો વાળી દઉં એવી ભાવના હોય, એમ ઉપરથી ઘણી ફેરી ભગવાનના સંતો ભક્તોની સાથે હેત જણાવે, ઉપરથી હસે, સ્વામી તમે મળ્યા બહુ આનંદ થયો, એમ એમ ઉપરથી કે ભગત આવ્યા બહુ સારું થયું, એમ ઉપરથી કે, પણ હૃદયથી જો કાંઈ એની વિશે અયોગ્ય ભાવના હોય તો મહારાજ કેનો જીવ કોઈ દી બળને પામે નહીં. શુદ્ધ ભાવે સેવવા, જેવું એ ભગવાનના સંતો ભક્તોની સાથે ઉપરથી આપણે વર્તન રાખીએ છીએ, ઉપરથી પ્રેમ ભાવ રાખીએ છીએ, એવો જ પ્રેમ ભાવ હૃદયથી પણ હોવો જોઈએ. એટલે ઉપરથી ઘણો ભાવ દેખાડ, પણ હૃદયમાં તો એમ થાય કે ઓહો આ ક્યાંથી મળ્યો, એમ તો ભગવાન એના ઉપર રાજી થાય નહીં. ઉપરથી મળે તેમ કે સ્વામી સારું સારું થયું, તમે આવત બહુ સારું થયું, ભગત તમે આવત બહુ સારું થયું, પણ હૃદયમાં એમ થાય ક્યાંથી આવ્યો, તો ભગવાન રાજી થાય નહીં. એ વેગળા જ્યારે થવાના હોય ત્યારે, એ વેગળા જ્યારે થવાનો હોય ત્યારે ઉપરથી એમ કે બસ જતા રહેવાના, રોકાણો તો બહુ આનંદ આવત, પણ હૃદયથી એમ સંકલ્પ કરતો કે હવે જાય તો સારું, તો ભગવાન એના ઉપર કોઈ દી રાજી થાય નહીં. મહારાજ કે શુદ્ધ ભાવે સેવવા અને મન કર્મ વચને. જો ત્રણેય વસ્તુ મારે બતાવી, મન કર્મ વચન, મનથી પણ એટલી જ ભાવના રાખવી, કર્મમાં એના માટે કોઈ કામ કરવાનું આવે તો એટલી ભાવથી કરવું, નહીંતર ક્યારેક સિંધિત કરવું તો પડે, પણ એમ થાય કે હવે કીધું છે તો શું થાય હવે, એમ નહીં, ભાવથી કરે, જેમ દેહના સંબંધની અર્થે કરે છે એમ કરે. અને વચનથી પણ માને એની પ્રત્યે કાંઈ બોલવાનું આવે તો પણ હૃદયથી જ એ બોલે. મારે કે આવી રીતે શુદ્ધ ભાવે વર્તે તેનો જીવ તત્કાળ બળને પામે. ઇતિ વચનામૃતમ મધ્યનું 63મું થયું. આજે મધ્ય પ્રકરણની પૂર્ણાહુતિ કર્યો છો આપણે, માટે હજી કેટલા વચન ઉતર્યા છે? 4 રહ્યા છે, એટલે 2 તો બપોર પહેલા પૂરા કરવા પડશે ને, 2 બપોર પછીની કથામાં. એટલે કદાચ ઓછો વધતો સમય મળે તો રાજી રહેજો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંત 1881ના પૌષ સુદી 7મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા પર ગાદી તક્યા નખાની ઉત્તરાદે મુખારવિંદે બિરાજમાન હતા અને સરસ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરણ બેઠી હતી. પછી સ્વયં પ્રકાશ આનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ ભગવાન જે ભગવાનના જે અવતાર છે તે સર્વે સરખા છે કે તેમાં અધિક ન્યૂન ભાવ છે? પછી શ્રી મહારાજ બોલ્યા, જે અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તે સર્વે સાંભળ્યા અને પછી પૂર્વાપર વિચારીને જોયું ત્યારે તેમાંથી અમને એમ સમજાયું છે, જે મચ્છ કચ્છ વરાહ નૃસિંહ આદિ જે ભગવાનના અવતાર છે તે સર્વે અવતારના અવતારે તે શ્રીકૃષ્ણ ભગવાન છે, પણ બીજા અવતારની પેઠે શ્રીકૃષ્ણ ભગવાન તે અવતાર નથી, તે તો અવતારી જ છે. એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે આપણા ઈષ્ટદેવ છે અને તે શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્ર શ્રીમદ ભાગવત પુરાણના દશમ સ્કંદને વિશે સંપૂર્ણ કહ્યા છે. માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિશે અમે દશમ સ્કંદની અતિશય પ્રમાણ કર્યો છે અને બીજા જે સર્વે અવતાર તે પણ શ્રીકૃષ્ણ ભગવાનના જ છે. માટે એ અવતાર ને એ અવતારના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તે સર્વેને આપણે માનવા, પણ વિશેષ કરીને તો શ્રીકૃષ્ણ ભગવાનને તેના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તેને જ માનવા. એક પ્રશ્ન પૂરો થાય છે. મહારાજ પણ ભૂકા કાઢે છે કે નહીં ક્યારેક ક્યારેક? પણ મહારાજ જેમ ગવર્મેન્ટ બધા કાયદા ઘડે, સમજ્યા, કાયદા એ પોતે ઘડે, છટકબારી પણ પોતે જ ગોતે અંદર, છટકબારી પોતે જ રાખે, એમ મહારાજ આ કાયદો ઘડ્યો પણ છટકબારી રાખી પાછી. તમને કોઈ દ્રષ્ટિમાં આવ્યું હોય તો એ આપણા ઈષ્ટદેવ છે, એ છટકબારી છે, મહારાજ છટકબારી છે, મહારાજ કે અમારા ઈષ્ટદેવ છે. એટલે મહારાજ બતાવી દીધું કે આ જે હું લખું છું એક ભક્ત ભાવથી બોલું છું, મુક્ત ભાવથી બોલું છું, હું મારા ભાવથી બોલતો નથી, એવી છટકબારી મારે રાખી દીધી. બહુ સમજાય જેવું વચનામૃત છે ભક્તજનો, એટલે હું તમને વારંવાર કહું છું કે વચનામૃત ગ્રંથ એવો છે, આ ગ્રંથ બહુ મહાન છે, પણ સમજાય વિનાનો જો કોઈ વાંચે, સમજ્યા, સમજાય વિનાનો કોઈ જો વાંચે તો એ મુમુક્ષુનો અવળો પડે એમ છે. જેવી રીતે કોઈ બીમાર થયો હોય અને ડૉક્ટર એમ કહે કે લ્યો આ ટેબ્લેટ તમે લેજો, સવારના એક લેજો, બપોરના એક લેજો, સાંજના એક લેજો, આ ત્રણ ટેબ્લેટ છે, ત્રણ દાડે કોષ પૂરો કરજો, અને પછી ભૂલમાં કોઈ આખી બધી જ ખાઈ જાય એક ટંકમાં, અને જેમ દિશા થાય એમ સમજાય વિને આ જો વાંચે તો એવી દિશા કરે એવો આ ગ્રંથ છે. કાલ મને મુક્તસ્વરૂપ સ્વામી કહેતા, મને કહે સ્વામી આપણે ઇન્ડિયામાં છે ને કે આ વચનામૃતની કથાઓ કે લાગટ કરવાની જરૂર છે, કે અમે વર્ષોથી હારી રહી છે. મને કે વચનામૃત ગ્રંથ આવો જોરદાર છે એ તો તમે આજ કથા કરીને તી ખબર પડી, કાલે જ કહેતા લો એ કે આટલું સરસ મારા સમજાવે છે, કારણ કે એકી સાથે વચનામૃત સાથે બે વાંચવાનો વારો આવ્યો હોય ને, એટલે કે આટલું સરસ મહારાજ કહે છે ને, મારનો અભિપ્રાય આટલો સરસ છે. આ ગામડે ગામડે જો વચનામૃત પ્રવૃત્તિ હોય અને આપણે એકવાર સમજાવવું પડે કે, અને પછી હરિભક્તો વાંચે ને તને ખુમારી ચડે, બાકી સીધે સીધા નિયમ છે જ ગામડે ગામડે વચનામૃત વાંચવાના, પણ વાંચી વાંચીને સમજ્યા મહારાજ બધા અવતાર જેવા, વાંચી વાંચીને તો હા, વચનામૃતનો અભ્યાસી ન હોય એને આપણે કોણ કે મહારાજ સર્વોપરી છે આ પાડી દે, પણ વચનામૃત વાંચનારો અને પછી એણે સ્વયં વાંચ્યા હોય, કોઈની પાસે સમજો ન હોય તો એ જ એમ કે ના મહારાજ તો અવતાર જેવા છે, વાંચો મધ્યનું સાંચેઠમું એમ કે, એ આ જ વચનામૃત બતાવે. માટે વચનામૃત સમજીને વાંચ્યા જેવા વચનામૃત છે, બહુ અદભુત. આવા વચનામૃત હકીકત લખવા જોઈએ ત્યારે ભગતની કસોટી થાય, ત્યાં ખરેખર ઉપાસના સમજાણી છે કે જે કાચો પોછો છે, કાચો પોછો ને તો આમાં ખડી જાય, પણ જેને થાંભલા જેવી ઉપાસના થઈ ગઈ હોય, ખુદ મહારાજ આવીને સમજાયો તો ફેરફાર ન થાય આવી થઈ ગયો હોય, એને આ વચનામૃતમાં આનંદ આવે કે વાહ ભાઈ વાહ મહારાજ, તમે અમારી કસોટી લો છો પણ અમે કાંઈ ભૂલા પડી એમ નથી. જો મહારાજ પણ કસોટી લીધી છે પણ સાથે આમ વ્યવસ્થા હોતે ને કરી છે. કેવી મહારાજ કીધું? મહારાજ કે વ્યાસજીના અમે બધા ગ્રંથો સાંભળ્યા,
ને પછી પૂર્વા પર વિચારીને જોયું ત્યારે તેમાંથી અમને એમ સમજાયું છે, મત્સ્ય કચ્છ વરાહ નૃસિંહ આદિક જે ભગવાન અવતાર છે તે સર્વે અવતારના અવતાર શ્રી કૃષ્ણ ભગવાન છે. સાચું જ કીધું, કારણ કે પોતે મહાભારતના યુદ્ધમાં આ બધા અવતારોને પોતાના સ્વરૂપમાંથી પ્રગટ કરી લીન કર્યા હતા. તે અવતારના અવતારી માને બધા કરતા શ્રેષ્ઠ, તે નૃસિંહ વરાહ કચ્છ મત્સ્ય એ બધા કરતા શ્રી કૃષ્ણ ભગવાન શ્રેષ્ઠ જ છે. આપણે ક્યાં ના કહીએ, માટે મહારાજ કે ખોટું નથી કીધું, પણ સમજાય નહીં તો ઓળવું પડે. મારે કે બધા અવતારના અવતારી શ્રી કૃષ્ણ ભગવાન છે, પણ બીજા અવતારની પેઠે શ્રી કૃષ્ણ ભગવાન તે અવતાર નથી. બીજા અવતારની પેઠે અવતાર નથી. મારે શું કહે છે કે નૃસિંહ વરાહ કચ્છ એના જેવા તમારે શ્રી કૃષ્ણ ભગવાનને સમજવા નહીં, એ બીજા અવતાર જેવા નથી. મારે જેવું કહે છે, લો તે તો અવતારી જ છે, એ તો બધા અવતારના અવતારી જ છે. મચ્છ કચ્છ વરાહ આદિ તમામના એ અવતારી જ છે. એવો જે શ્રી કૃષ્ણ ભગવાન, એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે આપણા ઈષ્ટદેવ છે. મારે એવા જે શ્રી કૃષ્ણ ભગવાન મચ્છ કચ્છ વરાહ આદિકના અવતારી, એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એ આપણા ઈષ્ટદેવ છે. તો એનો મતલબ શું થયો, મહારાજ ભગત છે, ભગવાનની નહીં થયો, ભગત છે. ને આ શ્રી કૃષ્ણ ભગવાન એ એના ઈષ્ટદેવ છે. મહારાજ આગળ વાત બતાવીને જો આ વાત એક ન લખ્યો ને તો ગોટાળો થઈ જાત, કે મહારાજ એવું જ કહેવા માંગે એમ બધા હરખા છીએ. પણ આ વાત લખીને મહારાજે લેવલ બતાવી દીધું કે અમે તો ભક્તભાવથી બોલીએ છીએ, અને અમારા પૂર્વે જે અવતારો છે એમાં સર્વ કરતા શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ ભગવાન છે. બધા અવતારના એ અવતારી છે અમારા પ્રગટ થયા પૂર્વે. માટે અત્યારે અમે ભક્તભાવથી બોલીએ, અમે અવતારી પધાર્યા જ નથી એવા ભાવથી બોલીએ, સાચી જ વાત છે ને. શ્રી કૃષ્ણ ભગવાન અવતારી જ ઠરે. માટે મહારાજ કે અમે આમ કહીએ છીએ કે આપણા ઈષ્ટદેવ તે શ્રી કૃષ્ણ ભગવાન છે. અને તે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર શ્રીમદ ભાગવતના દશમ સ્કંદને વિશે સંપૂર્ણ કહ્યા છે. માટે આપણા ઉદ્ધવ સંપ્રદાય વિશે અમે દશમ સ્કંદને અતિશય પ્રમાણ કર્યો છે. આપણા સંપ્રદાયમાં મહારાજ કે અમે દશમ સ્કંદને પ્રમાણ કર્યો, શું કામ કર્યો, તો કે બધા અવતાર કરતા અવતારી અમને શ્રી કૃષ્ણ ભગવાન દેખાણા, માટે અમે દશમ સ્કંદને અતિશય પ્રમાણ કર્યો છે. અને બીજા જે સર્વે અવતાર તે પણ શ્રી કૃષ્ણ ભગવાનના જ છે. વરાહ કચ્છ મચ્છ આદિ જે થયા છે એ એના જ છે, એમાંથી પ્રગટ થયા, એમાં લીન થયા છે. માટે એ અવતાર ને એ અવતારના પ્રતિપાદન કરનાર જે ગ્રંથ તે સર્વેને આપણે માનવા, પણ વિશેષ કરીને તો શ્રી કૃષ્ણ ભગવાન ને તેના પ્રતિપાદન કરનાર જે ગ્રંથ તેને માનવા. મહારાજ કે મચ્છ કચ્છ આદિક વરાહના અવતાર એનું જે વર્ણન કરનાર એ ગ્રંથને માનવા, વિશેષ કરીને શ્રી કૃષ્ણ ભગવાન એના જે ચરિત્રો હોય એને વિશેષ કરીને માનવા. આવી મહારાજ વાત ક્યારે કરે છે, ક્યાં લેવલ ઉપર ઉભા રહીને, ભક્તપણા લેવલ ઉપર ઉભા રહીને. મહારાજ કે અમે આવો ઠેરાવ કર્યો છે, બધા કરતા અવતારી શ્રી કૃષ્ણ ભગવાન છે, માટે એના જ ગ્રંથ વાંચવાને સાંભળો ને અમને બધા કરતા માન્ય છે. પણ આપણે શું કયું લેવલ પકડવાનું, મહારાજ ભક્તપણે બોલે છે કે બધા મચ્છ કચ્છ આદિ જે અવતારો છે એના અવતારી શ્રી કૃષ્ણ ભગવાન છે, કારણ કે એણે બધા એ અવતારોને પોતાના સ્વરૂપમાંથી પ્રગટ કર્યા, લીન કર્યા, માટે અવતારી છે. પણ ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ ભગવાનને પણ પોતાના સ્વરૂપમાંથી પ્રગટ કર્યા, ફરીને પાછા લીન પણ કર્યા, માટે મહારાજ તો એના પણ અવતારી છે. બધા મચ્છ કચ્છ આદિ અવતારો કરતા શ્રી કૃષ્ણ ભગવાન અવતારી છે, માટે એના જે ગ્રંથો એ સર્વ કરતા શ્રેષ્ઠ છે. માટે મહારાજ કે એને માનવા, એને વાંચવા, તો ભગવાન સ્વામિનારાયણ એના કરતા શ્રેષ્ઠ છે. એટલે મહારાજ બતાવ્યું, માટે તમારે તો મહારાજ ગ્રંથ વિશેષ કરીને માનવા અને વિશેષ કરીને સાંભળવી. અદભુત મહારાજે આ વચનામૃતની અંદર વાતનું સ્પષ્ટીકરણ કર્યું છે. આવી રીતે મહારાજને સમજે તો જીવને ઉપાસનાનું આમ તેમ થાય નહીં. એટલે ભક્તજનો અમે ઘણી ફેરી તમને કહીએ છીએ કે વચનામૃત એ ગુરુમુખી ગ્રંથ છે, સીધો સીધો સમજાય એમ નથી. આવા વચનામૃત અમને ગૂંચવતા, સમજાય અમને ગૂંચવતા. આમ તો ખબર નહીં મહારાજની કૃપા હશે, જ્યારથી સમજણ આવી, મને સમજણ એટલે આને આ કહેવા અને આ કહેવા એટલી ખાલી સમજણ આવી, અને ખબર પડે કે આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ, ત્યારથી સ્વામિનારાયણ ભગવાનની આ પડી ગઈ. ત્યારથી સર્વોપરી પણ એને આ પડી જાય કે ભગવાન સ્વામિનારાયણ તો સર્વોપરી જ છે. મંદિરે જતા હોય ને ગામડા કેવું હોય, આવા સિંહાસન હોય ને આમ સોનું બધું વીટીલું હોય અને મહારાજની મૂર્તિ વધારે બે ચક્ષુની મૂર્તિ હોય, ઈ એક ચક્ષુની મૂર્તિ હોય, એને જ્યારે જોઈએ ને ત્યારે એમ થાય કે આ ભગવાન અત્યારે ક્યાં હશે, આવા સંકલ્પ થતા આ મહારાજ અત્યારે ક્યાં હશે, કારણ કે અબુદ્ધ હોય બીજી કઈ ખબર પડે નહીં. પણ તે દાડેથી એવું થઈ ગયું કે આ મહારાજ જેવું બીજું નથી આમ. એટલે ઉપાસનામાં તો મહારાજની કૃપા સમજો જન્મે ત્યારથી આમ દ્રઢ થયેલી, પરંતુ પછી વાંચ્યા ગ્રંથો, પછી સાધુ થયા ને પછી વાંચ્યા ગ્રંથો, વચનામો જેવા ગ્રંથો વાંચીને પછી બીજો સંકલ્પ નો થાય કે મહારાજ બીજા અવતાર જેવા છે, પણ એમ થાય કે મહારાજ આમ કેમ લખ્યું છે, એવો સંકલ્પ થતો ત્યારે મેં તમને કીધું એમ બીજે મોટા સ્વામી મહાબ્રહ્મનિષ્ઠ સંત, ભગવાનની સાથે એકાત્મપણાને પામેલા સંત, અખંડ માર્ગને ધારી લેલા સંત, એમને પૂછતા કે સ્વામી આમાં મહારાજ આમ કેમ કીધું, પછી સ્વામી એમ સમજાવતા કે મહારાજે આમાં જે કીધું છે એમ લાંબો ઢાળ કરીને કહે, એ તો મહારાજ આ ભાવથી કીધું છે, મહારાજ અહીંયા ભક્ત ભાવથી બોલ્યા છે, પણ મહારાજ તો સર્વોપરી જ છે, અહીંયા જે મચ્છ કચ્છ આદિકના અવતારી શ્રીકૃષ્ણ ભગવાન છે એમ શ્રીકૃષ્ણ ભગવાનને અવતારી તો મહારાજ છે એમ કહીને સ્વામી સમજાવી અને જીવમાં ઉતારી દેતા, તે ઉતરી ગયું હવે નીકળે એમ નથી. અને હું તો કહું ભક્તો, તમને કોઈને ઉતરી જાય ને તો જિંદગીમાં નીકળવા નહીં દેતા હો. આ પાંચમી કથા છે, આ છેલ્લો દિવસ છે, આ છેલ્લો દિવસ છે. કાલ તમે હેરો જતા રહેવાના છીએ, તમારી પાસે માંગણી કરીએ છીએ કે તમે અમને ગુરુદક્ષિણામાં આપવા માગતા હો તો આપજો, કે તમને જે મહારાજ હૃદયમાં ઉતરી જાય એને નીકળવા નહીં દેતા. સરદારના મંદિરની જાહેરાત તમે કરી હતી પેલા રવિવારે કે સેવા કરવી કરજો, થાંભલાને 1,050 પાઉન્ડ છે, કમાઈના 550 પાઉન્ડ છે, શિલાલેખના 250 પાઉન્ડ છે, જે સેવા કરવી કરજો. પણ કદાચ કોઈ ન કરી શકો તો વાંધો નહીં, પણ આ સેવા કરજો કે મહારાજ હૃદયમાં જે ઉતરી જાય તમને એને પછી કોઈના શબ્દે કરી નીકળવા દેતા નહીં, મહારાજ સર્વોપરી જ છે. ખુદ મહારાજ કહેવા આવે તોય પણ એમાં ફેર પડવા દેતા નહીં, તો શ્રીજી મહારાજ આપણા ઉપર બહુ જ રાજી થાય. અને અમારા મનમાં એમ થશે કે આપણે ઇંગ્લેન્ડ ગયા, આપણો ધક્કો સફળ થયો. આજ મારે નિયમ આપવા છે બપોર પછી, અને એવું હોય ને તો ઘેર લતા આવજો, કાંઈક નિયમ લેજો આમાંથી. કથા સાંભળ્યા પછી કોઈની હેબિટ હોય દારૂ પીવાની, આ તે વ્યસન હોય સિગારેટ, ભક્તો નિયમ લેજો અને એની અંદર ખાસ લખજો તમને ઉપાસનાની વાતની આ પડી છે એવું ખાસ લખજો. સ્વામી ઉપા અમને ખબર તો પડે કે અમારો દાખલો સફળ થયો છે, ઉપરી ઉપરી હાલી ગયું છે એમ, ખાસ લખજો ભક્તો. આજ બધા પોતપોતાની ગીરથી કે કાપલી લખીને લેતા આવજો નિયમની, કે મેં આ નિયમ લીધું છે એમ, એડ્રેસ લખજો ક્યારે ગમે તમને પત્ર લખશું પાછા, આ ઉપાસનાનો બળ રહે એવો એડ્રેસ સાથે આ નિયમ લીધું છે. અને ફોન લખશો ફોન નંબર તો ક્યારેક ફોન આમ નિયમ સારું ભાળી જાવ તો ફોન કરીશું. ભક્તો એવું દઢીકરણ કરજો, એવું દઢીકરણ કરજો ઉપાસનાનું, એમાં ફેર ન પડે, બસ ફેર ન પડે. અદભુત વાત મારા સમજાવી. પછી પુરુષોત્તમ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન જીવના કલ્યાણ અર્થે આ જગતને સૂજે છે, તે વિશ્વ ન રચ્યું હોય ને માયાના ઉદરમાં જીવ હોય તેનું ભગવાન કલ્યાણ કરે તો શું ન થાય, આટલી બધી મહેનત કરે છે ત્યાં, આ બધું જગત સૂજે છે એના કરતાં માયાનું ઉદરમાં સીધું કલ્યાણ કરી નાખ્યું એ તો ન થાય, જે આટલો વિશ્વ સૃજવાનો ભગવાન દાખલો કરે છે એ પ્રશ્ન છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે તે તો રાજાધિરાજ છે અને અખંડ મૂર્તિ છે અને પોતાનું અક્ષરધામ રૂપી જે તખત તેને વિશે સદાય વિરાજમાન છે. અહીંયા મહારાજ પોતાની વાત કરે છે, મહારાજ કે અમે અમારા અક્ષરધામ રૂપી તખતમાં અખંડ વિરાજમાન છીએ, રાજાધિરાજ છીએ, અને તે અક્ષરધામને આશ્રિત અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. અનંત કોટી બ્રહ્માંડ મારા કે અક્ષરધામને આશ્રિત રહ્યા છે. જે વાત મહારાજે મધ્યના 31માં બતાવી કે અક્ષરના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે, ઉડતા ફરે છે, મારે કે આશ્રય રહ્યા છે. તે જેમ કોઈ એક મોટો ચક્રવર્તી રાજા હોય ને તેને અસંખ્ય ગામડા હોય, તેમાંથી એક બે ગામડા ઉજળ થયા હોય અથવા વિશ્યા હોય તો પણ તે તો તે રાજાની ગણતી પણ ન હોય. મોટો ચક્રવર્તી રાજા જેને હજારો લાખોની સંખ્યામાં ગામડા હોય, એમાં કદાચ એકાદ બે ગામડામાં આમ નબળું પાતળું થઈ ગયું તો એને ઉપાધિ હોય કાંઈ ન હોય. આ દુનિયામાં તમે વિચારો, દાખલા તરીકે 2 મિલિયન પાઉન્ડનો માલિક હોય અને ક્યાંક એક ગામથી બીજે ગામ જતો, એક સ્થાન બીજે સ્થાન જતો હોય અને ખીચામાં 100 પાઉન્ડ પડ્યા હોય, ખીચાની અંદર 100 પાઉન્ડ રાખ્યા હોય અને 100 પાઉન્ડ પડી જાય રસ્તા, મને ખબર ન હોય, પછી એને ઘેરે જઈને ઊંઘ ન આવે એવું બને, ઘેરે ગયા પછી ખબર પડે કે લે ખીચામાં 100 પાઉન્ડ તો પડી ગયા, તો પછી આખી રાતે એને ચિંતન થાય, એને સંકલ્પે ન થાય, હુકામ ન થાય. એ 2 મિલિયન પાઉન્ડનો માલિક છે, પણ બિચારો હાવ નિવૃત્ત થઈ ગયો અને ગવર્મેન્ટ એને મહિને 140 પાઉન્ડ આપતો હોય અને એને આધારે જીવતો હોય, એને 100 પાઉન્ડ પડી જાય તો હે એને ઊંઘ ન આવે રાતે, સમજાય? પાઉન્ડ 2 ના પડી ગયા પણ ઓલાને ઊંઘ ન આવે, ઓલાને કાંઈ સંકલ્પે થાય નહીં. એમ મહારાજ કે તમે જે વાત કરો છો ને તો ભિખારી માણસની વાત કરો છો કે આ બ્રહ્માંડ સર્જવું ને પડી જાય ને ભાંગી જાય ને તૂટી જાય ને. મહારાજ કે અમારી દ્રષ્ટિમાં કાંઈ છે જ નહીં એવું, કારણ કે મહારાજ કે અમારા રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે એમ નહીં, તો મહારાજની મોટપ ઘટી જાય. મહારાજ કે અક્ષરના એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે. જે અક્ષર અમારી કોઈ ગણતરીમાં નથી, જે અક્ષર મહારાજની કોઈ ગણતરીમાં નથી, એના એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે. હવે એમાં એકાદ બ્રહ્માંડ કદાચ પડી ગયું, ભાંગી ગયું, તૂટી ગયું, એમ મહારાજને શું શું ફરક પડે કહો? દાખલા તરીકે ઘણા બધા મચ્છરિયા બળમળ મળમણ કરતા હોય, એમ એકાદ મચ્છરિયું મરી ગયેલું ભાળી તો આપણે શું થાય? ઓહો, મચ્છરિયું મરી ગયું થાય કાંઈ? સંકલ્પ ન થાય. એમ મહારાજ કે અમને કાંઈ સંકલ્પ થતો નથી. જેમ પાણીમાં અનંત પરપોટા થાય અને ફૂટે થાય, આપણે દાખલી કે નદીની કાંઠે ઊભા હોય તો પરપોટો થાય એનો આપણને સંકલ્પ ન હોય, ફૂટી જાય એનો સંકલ્પ થાય, તો એનો આનંદ ન થાય. ઓહો, પરપોટો થયો, પરપોટો થયો, કાંઈ કરીએ, કાંઈ સંકલ્પ થાય ન થાય. અને ફૂટી જાય તો પરપોટો ફૂટી ગયો, પરપોટો ફૂટી ગયો, કાંઈ થાય? કાંઈ ન થાય. એમ મહારાજ કે અમારી મોટે પાગળ તો આવા અનંત બ્રહ્માંડોના પરપોટા થાય છે ને ફૂટે છે, એની અમને કોઈ ગણતરી નથી. તો હુકામ અમે સંકલ્પ કરીએ કે માયા ઉદરમાં રહેલા જીવનું સીધું કલ્યાણ કરીએ? અમને ખબર જ નથી મારે કે આ વહીવટ તમે સંભાળતા નથી.